શાંતિ સ્વામી મહારાજ નું પ્રવચન ત્રીજું.
નમો નોય સૌ હરિહંતાણમ, નમો નોય સૌ સિદ્ધાણમ, નમો નોય સૌ આયુર્યાન, નમો નોય સૌ ઉજ્જાયાનમ, નમો નોય સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચાસ્તે સ્વાય ભવાય સર્વાય વિભાવ નિરુદ્ધ નિરાધાર.
શૂન્ય જ્ઞાન કહેવાય એની આ વાચા ચાર મૂળ તો થઈ ગયા. હવે આત્મા કેવો છે? જે આત્મા અનંત જ્ઞાન આદિ ગુણ સંપન્ન છે, છતાં તેના જ્ઞાનની એક સમયની અવસ્થામાં પરદ્રવથી જુદો એવો જે ધ્રુવ અને શુદ્ધ આત્મા એ જ્ઞેય તરીકે જ્ઞાનની પર્યાય એને અવલંબે, ત્યારે આત્મામાં સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન થાય. સમજાય છે? કઈ પાંચમો બોલ. ચોથામાં તો એમ હતું કે સમયે સમયે જે જ્ઞેયોની પર્યાયો ક્ષણે ક્ષણે થતી અને વિનસી જાય છે, એવી પર્યાયમાં નિમિત્ત રૂપે જે પોતાનું જ્ઞાન એ પર્યાયો નિમિત્ત છે અને પોતાનું જ્ઞાન નૈમિત્તિક છે, એ તે સંબંધેનું પોતાનું જે નૈમિત્તિક જ્ઞાન એ પોતાથી થયેલું એ જ્ઞાનમાં એ જ્ઞેય પર્યાયો નિમિત્ત છે, જ્ઞેય નિમિત્ત છે, જ્ઞાનમાં નિમિત્ત છે. છતાં એ જ્ઞાન સ્વરૂપ એ જ્ઞેયની ક્ષણે ક્ષણે વર્તી પર્યાયોમાં જે વર્તના થઈ રહી છે તેનું આ જ્ઞાન પોતાના કારણથી થયેલું તે જ્ઞાન સ્વરૂપથી આત્મા અવિભાગ છે. એ જ્ઞાનની પર્યાયથી આત્મા જુદો નથી, પણ એ જ્ઞાનની પર્યાયમાં પર ક્ષણે ક્ષણે વર્તતી અવસ્થાઓ છે એ જ્ઞાન પર્યાયથી તદ્દન જુદી છે. આનું નામ ભેદ જ્ઞાન. વળી હવે દ્રવની વાત લે છે કે આત્માનો જ્ઞાન સમયનો એક પર્યાય ક્ષણે ક્ષણે વર્તતો નવો નવો દેખાય અને તેમાં પરદ્રવ્યની વર્તમાન પર્યાય નવી નવી નાશ થઈને નવી ઉત્પત્તિ પ્રવર્તતી દેખાય, છતાં જ્ઞાનમાં એ નિમિત્ત હોવા છતાં જ્ઞાન તો સ્વપોતાનું છે. એવું જયારે જ્ઞાનનો પર્યાય પોતાનો પોતાથી સ્વજ્ઞેયને પકડીને ઉત્પન્ન થયો, એમાં એ પર્યાયો નિમિત્ત હોવા છતાં તે પર્યાય પરની પર્યાયથી આત્માનું જ્ઞાન તદ્દન ભિન્ન. એવું પર્યાયનું ભાન થયું એટલે સામું દ્રવ પણ ત્રિકાળી કેવું છે એનો પણ ખ્યાલ જ્ઞાનમાં આવી જાય છે. તે દ્રવ્યો કેવા છે? હવે દ્રવ્યની વાત પહેલી પર્યાયની લીધી ને પછી દ્રવ્યની લેશે. વળી નિત્ય રૂપે પ્રવર્તતા શાશ્વત એવા જ્ઞેય દ્રવ્યોના આત્મા સિવાય અનંત આત્માઓ અનંત પરમાણુઓ એ બધા સર્વજ્ઞાદિના આત્માઓ સ્થિતના આત્માઓ મુનિઓના આત્માઓ પરમાણુઓ અને અનંત નિગોધ આદિના જીવો અનંત દ્રવ્ય છે એ જ્ઞેય દ્રવ્યોના આલંબનનો અભાવ હોવાથી પર વસ્તુ જે દ્રવ્ય છે તેનો આ જ્ઞાનની પર્યાયમાં તે દ્રવ્યના આલંબનનો અભાવ છે. સમજાય છે? કઈ દ્રવ્યમાં આલંબનનો અભાવ લીધો. ઓલામાં અચળ છે કેમ કે ક્ષણે ક્ષણે આત્માનો જ્ઞાન પર્યાય અવસ્થા એ જ્ઞાયકને લક્ષે થતી અને ત્યાં ભિન્ન વર્તતી પર્યાય ક્ષણે ક્ષણે નાશ થઈને ઉત્પન્ન થઈ રહી છે, એવું જ આ જ્ઞાન થવા છતાં તે જ્ઞાનની પર્યાય સ્વચૈતનથી અભિન્ન છે એટલે જુદી નથી અને તે જ્ઞાનમાં દેખાતી નિમિત્ત રૂપે બહાય એ આત્માના જ્ઞાનથી ભિન્ન તદ્દન જુદી છે. વર્તમાન પર્યાય આત્માના જ્ઞાનથી તદ્દન જુદી એટલી કેમ કે અચળ લીધો. અચળ કેમ કે નવી નવી ત્યાં પર્યાયો ક્ષણે ક્ષણે પરદેવમાં નાશ થાય ને નવી થાય, નાશ થાય ને નવી થાય એવું જ્યાં જ્ઞાન થાય તો એને લઈને ત્યાં પર્યાયને લઈને ઈચ્છાઓ છે એમ નથી. શું કયું સમજાણું કઈ? આત્માના એક એક સમયમાં સામે જ અનંત દ્રવ્યની જે પર્યાયો ક્ષણ વિનાશ રૂપે પ્રવર્તિ એ ક્ષણમાં ઉત્પન્ન થઈને નાશ થઈને નવી પ્રવર્તે છે એને કારણે એ તો નિમિત્ત છે આમાં. પણ આ જ્ઞાનનો પર્યાય પણ ક્ષણે ક્ષણે નવો નવો જીવાત્યંત ક્ષણે વિનાશ થઈને નવી પ્રવર્તે એવું જે આ જ્ઞાન તેમાં પોતાનું પોતાને કારણે થાય તો ત્યાં ક્ષણે વિનાશ થઈને નવી પ્રવર્તે એનું નિમિત્ત અને અહીં નૈમિત જ્ઞાન તો તે જ્ઞાન નવું નવું થાય તો તે ચાવ છે કે ના અચાવ છે? શું કીધું સમજાય છે? કાંઈ નવી નવી પર્યાયો આમ દ્રવ્યની શરીરની વાણીની મનની દાળ ભાત શાક રોટલા મકાન વસ્ત્ર પાત્ર આદિ જે જે પર્યાય નાશ થઈને ઉત્પન્ન થાય નાશ થઈને નવી વર્તે એવું ત્યાં ફેરફાર છે ને એવું જ્યાં જ્ઞાન થાય છે એવું જ. છતાં કે તેને કારણે નહીં પણ પોતાના કારણે આટલો ફેરફારવાળું જ્ઞાન ક્ષણે ક્ષણે જુદું થાય તો તે જ્ઞાન ચળ છે, અથીર છે, ના અચળ છે? એ તો પોતાના જ્ઞાયક સ્વભાવને અવલંબીને તે જ્ઞાનનો પર્યાય તે જ પ્રકારના થવાને લાયકને કારણે થયો. સમજાણું કઈ? આ પરની દયા પાડીને પરનું આ કે ભાઈ પેરને મારવાની આ પરની હિંસા થતી હતી, એક વસ્તુ હતી એનો કટકા થતી હતી, જુદી પડતી હતી એને પહેલી એક થી હતી પછી જુદી થઈ તો ત્યાંથી ફેરફાર તો આ એને લઈને ફેરફાર છે કે ના? અહીં તો જ્ઞાનનો પર્યાય સ્વ જ્ઞેયક વિનાયક આત્મા છે એને જ્ઞાનના નિશ્ચય લઈને અવશ્ય નીચેની વાત છે, બોલે બાર વ્યવહાર છે. નિશ્ચય જ્ઞાનનો અંશ જ્ઞાન તે સ્વજ્ઞેયને લક્ષમાં લેતા કે પર પર્યાયો પ્રમાણે જ પોતાનું સ્વપર્યાયમાં જ્ઞાન થવા છતાં તે જ્ઞાન અચળ છે. હે કીધું ના એ વાંચું બે ત્રણ વાત કીધી નામ વાગ્યું કરે. હા અંદર ફેરફાર થાય હામામાં છતાં એને લઈને ફેરફાર નથી. અહીં પોતાની એકતા મેં એ જ્ઞાનની સ્વભાવ તરફની એકતામાં એવું જ જ્ઞાન થઈ રહ્યું છે એમાં ચળકણું છે. નવી નવી પર્યાય છતાં કોઈ એમાં ફેરફાર એમાં કાંઈક થાય ને આમાં કાંઈક થાય એમાં થાય થી આમાં કંઈક ફેરફાર થાય એમ છે. પોતાના જ કારણે જ્ઞાયક આત્મા પોતાના જ્ઞાનના નિશ્ચય નહીં ના અંશે જ્ઞાન જ્ઞેય તરફ લક્ષમાં જે જ્ઞાનનો પર્યાય પરિણમો એ જેવી જેવીના પર્યાયો નાશ થઈને વર્તે એવું જે આ જ્ઞાન પોતાને કારણે વર્તે તે જ્ઞાનના પર્યાયથી આત્માનું અભિન્નપણું છે, વિભાગ એનો નથી. અને તે પર્યાયનો આત્માના જ્ઞાનથી વિભાગ નામ જુદો છે. હવે અહીં તો દ્રવ્ય લીધું છે, જ્ઞાન અચળમાં પર્યાય લીધી અને નિરાલંબનમાં દ્રવ્ય લીધું કે ભાઈ જ્યાં વસ્તુ કાયમ ટકે છે એનું કઈ આલંબન ખરો? ભાઈ જ્યાં ક્ષણે ક્ષણે ક્ષણ વિનાશ લીધો ને ક્ષણ વિનાશ રૂપે પ્રવર્તતા તો એને લઈને એનું આલંબન ન કહ્યું કઈ ક્ષણે ક્ષણે પ્રવર્તે એમાં અહીં એમાં જળપણું નથી પણ અચળ છે એમ લીધું. અને ત્યાં દ્રવ્ય કાયમ ટકી રહ્યા છે તો એનું કઈ આલંબન નહીં ખરો? સમજાય છે? કયામાં નિત્ય રૂપે પ્રવર્તતા જેવું ગુલામાં ક્ષણ વિનાશ રૂપે પ્રવર્તતા એમ હતું. હિમંતભાઈ ક્ષણ વિનાશ રૂપે પ્રવર્તતા જ્ઞેય પર્યાયોને ગ્રહવા મૂકવાનો અભાવ હોવાથી જે અચળ છે એને ગ્રહ તો મૂકતું નથી. એ તો પોતાની જ પર્યાય તે પ્રકારની સ્વને જાણતા પરપ્રકાશ રૂપે તે જ પ્રકારનો જે પર્યાય બાયમાં વર્તે એવું જ જ્ઞાન પોતાને કારણે આમાં થાય છે. માટે જ્ઞાનના પર્યાયને સ્વ સાથે ભાગ વિભાગ ભેદ છે, જુદો નથી એ તો અભેદ છે તેને અહીંયા અચળપણે કરીને વર્ણન કર્યો. અને નિત રૂપે પ્રવર્તા આત્માના જ્ઞાનની પર્યાયમાં દ્રવ્યો કાયમ ટકનારા છે. ભગવાનનો આત્મા, અનંત નિગોદના આત્મા, અનંત પરમાણુ દ્રવ કાયમ ટકનારા છે. તો તે ટકનારાનું અહીં આલંબન ખરું કે નહીં? નહીં ટકનારનું આલંબન નહીં, પણ ટકનારનું આલંબન ખરું કે નહીં? શું કે સમજાય છે? કઈ નિત્યરૂપે પ્રવર્તતા શાશ્વત એવા અનંત જ્ઞેયો, અનંત આત્મા, અનંત પરમાણુ, અસંખ્ય કાળાણુ, ધર્માસ્તી અધર્માસ્તી ને આકાશ, એવા જે છ દ્રવ્યો આત્મા સિવાય અનંત, એના આલંબનનો અભાવ છે. એને આલંબને આ જ્ઞાન થતું નથી, નિરાલંબ જ્ઞાન છે. સમજાય છે? કાંઈ ભગવાન આત્મા એના જ્ઞાનનો પર્યાય એક સમયનો સ્વમે લક્ષમાં લઈને જ્ઞાયકપણે નિશ્ચય કરતો જે જ્ઞાનનો પર્યાય છે એ પરદ્રવ્યને જાણતા છતાં તે પરદ્રવ્યનો તે જ્ઞાન પર્યાયને આલંબન નથી. સમજાય છે? કાંઈ આ પરમાણુ ભગવાનની પ્રતિમાનો એક પર્યાય ક્ષણે વિનાશ થઈને પ્રવર્તો કયો, પણ એ પરમાણુ રૂપે આમ કાયમ પડ્યા છે. તો કાયમ પરમાણુ પડ્યા એનું જ્ઞાનમાં આલંબન ખરો? ના. સમજાય છે? કાંઈ એમ દેવ ગુરુ શાસ્ત્ર આદિના પર પદાર્થો જે કાયમ ટકીને નભી રહ્યા છે, ધ્રુવપણે રહ્યા, તો કાયમ ટકનારનો આ જ્ઞાન પર્યાયમાં અવલંબન લઈને નવું જ્ઞાન થાય કે ના? એ ક્ષણે પ્રવર્તતા પર્યાયો કે નિત્યરૂપે પ્રવર્તતા દ્રવ્યો એના આલંબનનો ભગવાન આત્મામાં અભાવ છે. નિશ્ચયથી તો સ્વદ્રવ્યનું જ આલંબન. એક સમયની નિર્મળ જ્ઞાનની પર્યાય જે પ્રવર્તે એને સ્વદ્રવ્યનું આલંબન છે. એને પરદ્રવ્યના આલંબને જ્ઞાનનો પર્યાય થાય એમ માનવો તે મિથ્યા દ્રષ્ટિને ભ્રાંતિનું જ્ઞાન. સમજાય છે? કાંઈ હવે આ જીવ કાયમ ટીક્યો, મેં અત્યારે એને બચાવ્યો પણ પાછો એમ ટકી રહ્યો છે, ટકી રહ્યો માટે તે જીવના આલંબને મારા જ્ઞાનમાં જ્ઞાન પર્યાય થઈ ના? એમ છે નહી. તે દ્રવ્યનું ટકવું તેને કારણે અને આ જ્ઞાનની પર્યાયમાં એ કાયમ છે, એ કાયમ છે એમ જે જ્ઞાન થવું એ પરદ્રવ્યના કાયમી ટકવાના આલંબન વિના થાય. સમજાય છે? કાંઈ એ આલંબનનો અભાવ, જો આલંબન જ નથી. દેવગુરુ શાસ્ત્ર કાયમ ટકીર્યા માટે જ્ઞાનનો પર્યાય થાય છે એમ છે નહી. અનંતા પરમાણુ, અનંતા આત્માઓ દ્રવ રૂપે ટકી રહ્યા છે માટે જ્ઞાન નહી આલંબન થાય. કાયમ ટકનારા માટે આ જ્ઞાનનો પર્યાય તે દ્રવ્યને જાણવાનો થાય એમ છે નહી. સમજાય છે? કાંઈ જે નિરાલંબ છે ભગવાન આત્મા પોતાના જ્ઞાનની એક સમયની પર્યાય નિશ્ચય દ્વારા જે સ્વજ્ઞેયને લક્ષમાં પ્રમાણ નિશ્ચયથી લક્ષમાં લેતો તેના જ્ઞાન પર્યાયમાં જે પર પદાર્થ કાયમ ટકનારા છે તેનું અહીંયા જ્ઞાન થાય, તેનું પોતા સંબંધીનું જ્ઞાન થાય, પોતા સંબંધીનું તેનું, છતાં તે જ્ઞાનમાં પરદ્રવ્ય કાયમ ટક્યા એનું આલંબન જ્ઞાન પર્યાયને નથી. સમજાય છે? કાંઈ ભારે જેની વાત એમને નહી. પહેલી તો ઉઠાવી દીધી ભગવાન તારો આત્માનો જ્ઞાન પર્યાય ત્યાં ક્ષણે ક્ષણે વિનાશ પામીને બધા દ્રવ્યની પર્યાય પ્રવૃત્તિ રહી હોય, માચી પ્રવૃત્તિનું જ્ઞાન ને નાશ પામતી પર્યાય એને અવલંબીને એને કારણે તારું જ્ઞાન ચળવચળ થાય છે એમ છે. તારા જ્ઞાનમાં તો સ્વભાવને અવલંબે તે સમયમાં જે પર્યાયો ત્યાં ક્ષણ વિનાશ થઈને વર્તી રહી હોય તે પ્રકારે પોતાનું જ્ઞાન તેના કારણ વિના નિમિત્ત રૂપે હોય, પણ તારો પર્યાય તારા કારણે અચલ જ્ઞાનને અવલંબન તો જ્ઞાનની પર્યાય તે રૂપે પ્રણમે છે તેને સમ્યક જ્ઞાન કહે. મજબૂત કઠણ હજી આ ઠેકાણે દ્રવ્ય ની વાત હવે બીજી બોલ લીધી. હવે પાંચમો છેલ્લો બોલશે. સમજાય છે? કાય પહેલી વાત તો કરી છે કે આ આત્મા જ્ઞાન દર્શન નો ધરનાર છે, એની હારે તન્મય છે. જ્ઞાન દર્શન સ્વભાવ છે ને આત્મા સ્વભાવવાન છે, એની સાથે તન્મય એકાકાર. એ જ્ઞાન દર્શન કઈ પરહારિત એકાકાર નથી એમ કહીને તો પહેલી વાત એનાથી જુદો પડ્યો છો. સમજાય છે? અને પછી અતિન્દ્રિય મહાપદાર્થ અખંડ છે, એક એક ઇન્દ્રિયના ખંડ થી જાણવું એનો સ્વભાવ નથી. અતિન્દ્રિય જ્ઞાયક સ્વભાવના અવલંબે જાણવાનો એનો સ્વભાવ છે. માટે તે પર ઇન્દ્રિયને અતિક્રમીને આત્મા જાણનારનો સ્વભાવ છે. ઇન્દ્રિયના લક્ષ્ય કાકાર થઈને જાણે તેને આત્મા કહેતા. સમજાય છે? કાંઈ એકાંત ઇન્દ્રિયોને એકાંત શબ્દ પરસાદી એના લક્ષ્ય થતું જ્ઞાન એને આત્મા કહેતા નથી. એને સ્વપ્રમેય પોતાના જ્ઞાનમાં નિશ્ચયથી આવવાલો જ્ઞાય કોણ છે તેને એ સમજતો. એ તો ખંડ ખંડ ઇન્દ્રિયથી શબ્દ રૂપ રસગંધ અને પર ઉપર એનું લક્ષ જાય. એકાંતિક જ્ઞાન મિથ્યા જ્ઞાન તેને કહે. એ જ્ઞાનનો સ્વતંત્ર વયો અને અખંડપણે ઇન્દ્રિયના અવલંબનનું અતિક્રમ છોડીને અતિક્રમ કરીને પોતાના જ્ઞાનને અવલંબ્યોથી અતિન્દ્રિય જ્ઞાનને આત્મા નિશ્ચયથી કહે. સમજાય છે? પછી આ પર્યાયનું જ્ઞાન ને પછી આ દ્રવ્યનું. આત્માને પર દ્રવ્યનું અવલંબન નથી. અનંતા દ્રવ્યો હો અનંતા સિદ્ધો છે, લાખો કેવળો વર્તમાન બિરાજે છે મહાવિધિ ક્ષેત્રમાં. કે છે કોઈ દ્રવ્યનું અવલંબન આત્માનું જ્ઞાન થાય એવું આત્મા જ નથી. ભગવાઈ એથી નિરાલંબન છે. એવા આત્માને જ્ઞેય પદાર્થોથી વિભાગ છે. જ્ઞેય પદાર્થોથી સમજાય છે? જ્ઞેય પરદ્રવ્યોથી વિભાગ છે. બોલામાં તો આવ્યું તો જ્ઞેય પર્યાયો કરવા કરવાથી એવા આત્માને જ્ઞેય પર્યાયો સ્વરૂપ પરદ્રવ્યથી વિભાગ છે. જ્ઞેય પર્યાયો સ્વરૂપ પરદ્રવ્યથી વિભાગ છે. આ જ્ઞેય પરદ્રવ્યોથી જુદો છે. અનંતા શરીર જગતના અનંતા પરમાણુ અનંતા આત્મા આ કારમણ શરીર એનાથી પણ આત્મા પરમાણુ કાયમ ટકી આત્મા ઉપર ક્ષિત્રાવગા હે. માટે તે કર્મનું અવલંબન થઈને આ જ્ઞાન થાય છે. એ દ્રવ્યના આધારે આ જ્ઞાન થાય છે એમ છે નહી. પોતાનું જ્ઞાન પર્યાય પોતાના જ્ઞાયકને અવલંબે આધારે જ્ઞાન કરે એમાં પર દ્રવ્યના અવલંબનનો અભાવ છે. બીજી રીતે કહીએ તો સ્વદ્રવ્ય જ્ઞાયક આ દ્રવ્યનો અવલંબનને આધારનો સદભાવ છે, એને પરદ્રવ્યના અવલંબનનો અભાવ છે. સમજાણું કાંઈ એવા આત્માને જ્ઞેય પરદ્રવ્યોથી વિભાગ છે. વિભાગ નામ જુદો છે. અને તત્નિમિત્તિ જ્ઞાન સ્વરૂપ જે અનંતા પરમાણુ અનંતા આત્માઓ છે તેના નિમિત્તથી પોતામાં પોતાનું થતું જ્ઞાન, પોતાનું જ્ઞાન કે અનંત આત્મા છે અનંતા પરમાણુ છે એનું થતું જ્ઞાન સ્વરૂપ આત્માનો બોધ એ સ્વધર્મથી અવિભાગ. એ પોતાના જ્ઞાન પર્યાયથી તે જુદો નથી. પરદ્રવ્યથી જુદો અને સ્વજ્ઞાનની પર્યાય પરદ્રવ્યના પ્રમાણે જ પોતાના જ્ઞાનની પર્યાય થાય. છતાં પરનો આધાર અવલંબન નહીં અને તે જ્ઞાનથી આત્મા જુદો નહીં. પરનો અવલંબન નહીં અને તે સંબંધીનું પોતાના જ્ઞાનથી આત્મા જુદો નહીં. તો લોકોભાઈ સમજાય છે? અરે ઝીણી વાત ભાઈ, આ ધર્મ કેમ થાય એની વાત હાલે છે. ધર્મ કઈ પરની આ દયા પાડીને પર મારી નાખ્યા ને પરને બચાવે ધર્મ મર્મ નથી, અધર્મ છે. આ ધર્મ કેમ થાય એની વાત હાલે છે. ધર્મ કઈ પરની આ દયા પાડીને પર મારી નાખ્યા ને પરને બચાવે ધર્મ મર્મ નથી, અધર્મ છે. પરદ્રવ્યની પર્યાય મેં બચાવી એ મિથ્યા દ્રષ્ટિને અધર્મ છે. જે જ્ઞાનનો પર્યાય પોતાના જ્ઞાયકને અવલંબીને નિશ્ચયથી થયો એમાં તે જ્ઞાનમાં તે પર વસ્તુ નિમિત્ત તરીકે કહેવાય. એ સ્વપર પ્રકાશ જ્ઞાન થયું તેને સાચું જ્ઞાન કહે, એને ધર્મ અને સમ્ય જ્ઞાન અને ભેદ જ્ઞાન કહે. સમજાણું કઈ? એવા આત્માને જ્ઞેય પરદ્રવ્યોથી તદ્દન જુદો છે. અનંત સિદ્ધો આદિ દેવગુરુ શાસ્ત્રથી પણ આત્મા તો જુદો છે. દેવગુરુ તો શુદ્ધ છે ને, તો શુદ્ધથી આત્મા કઈ જુદો હોય? લગભગ દેવગુરુ તો શુદ્ધ છે ને, અને આત્મા એ શુદ્ધ છે. અહીં શુદ્ધની વાત આવે છે. શુદ્ધ તે ધ્રુવ છે, ધ્રુવ તે શુદ્ધ છે. માટે જે દેવ અને ગુરુ તો શુદ્ધ છે, એ કઈ આત્માથી જુદા હોય? લ્યો પકડાણ અમારે પંડિતજી દાંત કાઢે. સમજાણો કઈ? એ દેવગુરુ તે શુદ્ધ છે, એના શુદ્ધ છે. આને માટે શુદ્ધ છે નહી, આનું શુદ્ધ પણ તો એ દેવગુરુના શુદ્ધ દ્રવ્યથી એના આલંબન વિનાનું મારું જ્ઞાન, એવા જ્ઞાનનો પર્યાય સ્વજ્ઞાયકના અવલંબે થાય એને અહીંયા શુદ્ધ કહે. આ એ દેવગુરુ શુદ્ધ છે, આને માટે તો તે અધ્રુવ ને અશુદ્ધ છે. ભાઈ શું કહ્યું? આ જ્ઞાનની પર્યાય માટે દેવગુરુ જે શુદ્ધ છે, અધ્રુવ છે માટે અશુદ્ધ છે. કેમ અશુદ્ધ છે? કે એના અવલંબન એના લક્ષ્ય આત્મામાં સમ્ય જ્ઞાન સ્વને ભાન થતું નથી. સ્વ આત્માનું સમ્ય જ્ઞાન એનો જ્ઞાનનો પર્યાય સ્વને અવલંબે ત્યારે જ્ઞાન થાય છે. માટે તે આવો જે જ્ઞાન પર્યાયના અવલંબન વાળો આત્મા તેને ધ્રુવ કહીએ છે, તેને શુદ્ધ કહીએ છે, તેને પરથી જુદાની અપેક્ષા એક કહેવાય છે. એકને લઈને શુદ્ધ છે અને એ જ અધ્રુવ છે. આત્માને માટે દેવગુરુ પણ અધ્રુવ છે. રાડ નાખી જાય ઉઠામાં તો ભાઈ, પણ સાંભળ તો કરો. તારે કારણે કેમ કે તારા આત્માની શુદ્ધતા તો પરદ્રવ્યથી ભિન્ન અને સ્વદ્રવ્યના અંદર પર્યાયો ધર્મથી અભિન્ન, એને અમે એકપણું કહીએ છીએ. અને એકપણાને લઈને તે શુદ્ધ છે, અને શુદ્ધ છે તે ધ્રુવ જ છે. એ તારે માટે બીજું કોઈ ધ્રુવ છે નહીં. સમજાય છે ખાઈ? હજી તો એમ બોલનારા ઘણા છે કે શું આ દેવગુરુ તો શુદ્ધ છે, ભગવાન સિદ્ધો પરમાત્મા ઈ શુદ્ધ દ્રવ્ય આત્માને મલિનનું કારણ? એની શ્રદ્ધા કરીએ તે રાગ મલિન છે, એ દેવગુરુ શાસ્ત્રને અમે માનીએ શુભ રાગ છે, એ તો શુદ્ધ છે. અમે શુદ્ધ બે એક જ છે એમ છે નહી. સાચા સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ અને ગુરુ અને સર્વજ્ઞે કહેલા અનેકાંતમય શાસ્ત્ર એની શ્રદ્ધાનો પરસન્મુખી રાગ પણ પુણ્ય, પુણ્ય છે, મલિન રાગ છે. આય તો કે છે તારે માટે તો આલંબન શુદ્ધ અને ધ્રુવ તારો આત્મા છે. એક સમયમાં આ નીચેની વાત છે ને, હું વર્તો નિમિત્ત વ્યવહારમાં જાય એમ બે થઈને પ્રમાણ લેવું થાય. નીચેમાં તો તારો જ્ઞાન પર્યાય અંશ એ સ્વ જ્ઞાયક દ્રવ્યને અવલંબીને અખંડ એક જ્ઞાયક રૂપે થઈને જે સમ્ય જ્ઞાન થયું એ તારે માટે એકપણું થયું. તારે માટે તે શુદ્ધ છે અને તારે માટે તે ધ્રુવથી જ છે. તારે માટે બીજા દેવગુરુ શાસ્ત્ર અધ્રુવ છે, અશુદ્ધ છે અને અનેક છે. માટે તેના આલંબને તને સમ્ય જ્ઞાન થતું નથી. સમજાય છે કાંઈ? દૈવઈ તથા નિમિત્ત છે ખરું, નિમિત્ત તો કીધું ને. પર્યાયમાં ક્ષણ વિનાશી પ્રવર્તા પદાર્થ પર્યાયો છે, અને આમાં પણ કાયમ પ્રવર્તા પદાર્થો છે, વસ્તુ નથી. જગતમાં અનંત ચીજો અને અનંત પદાર્થ નથી. એ વખતે જ્ઞાનના નિમિત્તમાં સમ્ય જ્ઞાનમાં નિમિત્ત જ્ઞાની જ હોય, છતાં તેના અલંબને આ જ્ઞાન થયું છે એમ છે નહી. સમજાય છે કાંઈ? એ ભગવાન આત્મા એક સમયમાં જ્ઞાનાનંદથી ભરેલો પ્રભુ સચ્ચિદાનંદ, એનો એક જ્ઞાનનો વર્તમાન ઔષ્વને અવલંબનતા પર પદાર્થ સંબંધીનું પોતાનું જ્ઞાન થાય ખરો, પણ તે પરદ્રવ્યના અલંબન રહીત પોતાનું જ્ઞાન પોતાના અલંબને થયેલું છે તેમાં પરદ્રવ્યને નિમિત્ત માત્ર કહેવામાં આવે. સમજાણું ખાઈ? એવા આત્માને જ્ઞેય પરદ્રવ્યોથી તો જુદો છે અને તેના સંબંધી જ્ઞાન સ્વરૂપ તત્નિમિત્તિક છે. ભાઈ ક છે તત્નિમિત્તથી કરાયેલું. જો ભાઈ કરાયેલું એટલે શું? એક ચીજ બે સામે અનંતા પદાર્થો હો, તારો આત્મા તે સંબંધમાં પોતાના જ્ઞાન સ્વરૂપ જો ને, જ્ઞાન સ્વરૂપ સ્વધર્મ સ્વ સ્વભાવ જ્ઞાનનો પોતાનો પરદ્રવ્યુ અનંતા છે, સર્વજ્ઞ છે, કેવળી છે. સમજાય છે? જેવો કોઈ એમ કે અમે સર્વજ્ઞને માનીએ છીએ, સર્વજ્ઞ છે ને માનીએ છીએ, સાંભળ કે કેવળી માનનાર નમો હંતાણમ એ અરિહંત જગતમાં છે, નમો સિદ્ધાનમ સિદ્ધો છે એમ અમે માનીએ છે. તો કે છે કઈ રીતે તું માને છો? એ ભગવાન આમ છે? ના, બિલકુલ તું માનતો નથી. એ અરિહંત પદાર્થને સ્થિત આત્માઓ તારા જ્ઞાનનો પર્યાય સ્વચૈતન્ય અવલંબીને જ્ઞાન થાય ત્યારે તે અનંત સિદ્ધો, તેને તારા થી નિમિત્ત છે તારા જ્ઞાનમાં, પણ જ્ઞાનનું ઉપાદાન તો તારો સ્વભાવ, એનાથી થયેલું તેમાં એ નિમિત્ત, પણ પરદ્રવ્યનું અવલંબન તારા જ્ઞાનમાં છે. એકલા સર્વજ્ઞને અરિયંત માને એને કહે છે કે એ તો અવલંબન થઈ ગયું પરનું, એ તો પરપ્રકાશ થયો, આ અરિહંત છે, આ કેવળી છે, આ સિદ્ધ છે, એને હું માનું છું. એને ને તને નહીં ને, તને માનતો નથી માટે એને પણ માનતો. સમજાય છે કાંઈ? જેવા સર્વજ્ઞ પરમાત્મા છે એવો મારો અંતર સ્વભાવ સર્વજ્ઞ છે, સર્વજ્ઞ છે. એ સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર, બાહ્ય સર્વજ્ઞ છે એની સત્તાનો સ્વીકાર, અંતર સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર વિના એક પર સર્વજ્ઞનો સ્વીકાર સત્તામાં આવતો નથી. સમજાય છે કાંઈ? એ તો બીજી રીતે વાત થઈ કે કેવળીની સ્તુતિ, કેવળીની ભક્તિ કોને કેવી? કે ભાઈ આ આત્મા સર્વજ્ઞ કેવળ જ્ઞાન સ્વભાવ છે, એવા આત્માની અંતર શ્રદ્ધાને જ્ઞાનને રમણતા કરે એને કેવળીની સ્તુતિ અને કેવળીની ભક્તિ. બીજી રીતે કહીએ તો આ સર્વજ્ઞ જગતમાં છે અને તે સર્વજ્ઞ એક એક સમયની પર્યાય ભિન્ન ભિન્ન કરીને ત્રણકાત્રણ લોકને જાણે છે. ત્રણકાત્રણ લોકની પર્યાય માં, પર્યાય માળા એક એક દ્રવ્યની ત્રણકાળ ભૂતકાળમાં અનંતિ થઈ ગઈ, ભવિષ્યમાં અનંતિ જે સમય જ્યાં જે પ્રકારે થવાની તેને છેદી ફેદીને જ્ઞાનમાં પરિચ્છેદ કરીને જ્ઞાનનો પર્યાય કેવળ જ્ઞાનનો જાણે એવો એ આત્મા છે. એમ કોઈ નક્કી કર્યું? ક્યારે નક્કી થયું? સમજાય છે કે એ કેવળી છે માટે મેં નક્કી કર્યું. જોઠી વાત છે, હું કેવળ થવાને લાયક છું એવો મારો સ્વભાવ કેવળી છે, અંદર સ્વભાવ કેવળ એકલો જ્ઞાનને દર્શન દ્રવ સ્વભાવ છે. એવા દ્રવ સ્વભાવને અવલંબીને જે જ્ઞાન થયું ત્યારે કેવળીના દ્રવ્યો તે જ્ઞાનમાં નિમિત્ત તરીકે છે, પણ જ્ઞાનને પરનું આલંબન બાલંબન આલંબન નથી ને નિમિત્ત છે. ભારે ભાષા ભાઈ, એમાં પ્રસક્તા સિદ્ધ કરે છે. આલંબન નથી ને નિમિત્ત છે એનો અર્થ જ એ છે હિમંતભાઈ, આલંબન નહીં વળી નિમિત્ત છે ને શું કહેવા માંગે છે. સમજાય છે કાંઈ? કે ભગવાન આત્મા આમ કેવળ જ્ઞાન ચૈતન્મય છું, જ્ઞાન દર્શનનો ધરનાર છું, વિકાર વિકારનો ધરનાર નહીં એવો દ્રષ્ટિ. ભલે વિકાર હો પર્યાયમાં તો જ્ઞાન એને જાણે, પણ જ્ઞાન સ્વવિનાયક ને જાણતા મારો આત્મા જ પૂરણ જ્ઞાન દર્શન ને આનંદ ને અનંત ચતુષ્ટિ ભરેલો ભગવાન અનંત જ્ઞાન દર્શન આનંદ ને અનંત વીર્ય એવા ભગવાન આત્માના અવલંબે જે જ્ઞાનનો પર્યાય થયો એમાં અનંત સિદ્ધોનો આલંબન નહીં આલંબન નહીં પણ નિમિત્ત ખરો આ પ્રાચીન જ્ઞાન નહીં પણ જ્ઞાન સ્વપ્રકાશક જ્યાં થયો એની સાથે પરપ્રકાશનો જ્ઞાન પર્યાય ભેગજો એમાં આ નિમિત્ત તરીકે કહેવાય છે પણ આલંબન તરીકે કહેવાતો એ નિમિત્ત નિમિત્તની પ્રથમતા સ્વતંત્રતા જાહેર કરે છે અને આલંબનમાં પરતંત્રતા જાહેર કરે છે ભાઈ શું કયું સમજાય છે એમાં જ્ઞાન આત્માનો સ્વભાવ આમ સર્વજ્ઞ ને સર્વદર્શી હું જ થવાને લાયક છો શક્તિ રૂપે છો ને પણ પ્રગટ થવાને લાયક છો હું જ સર્વજ્ઞ ને સર્વદર્શી થવાને લાયક એવો મારો આત્મા એવું જેને સ્વજ્ઞાનમાં સ્વજ્ઞને સ્વપ્રમેય ને પોતાના પ્રમાણ જ્ઞાનના અંશમાં નિશ્ચયમાં સ્વને લક્ષમાં લીધો ત્યારે આ હરિહંતને સ્થિત તેના જ્ઞાનમાં નિમિત્ત ત્યારે હરિહંતને સ્થિતને આને માન્યા વ્યવહાર કહેવાય નિશ્ચયથી તો પોતાનો આત્મા જ્ઞાન દર્શનથી ભરેલો ભંડાર આ એની શ્રદ્ધાને જ્ઞાન કરે ત્યારે ભગવાનની શ્રદ્ધા કરીએ વ્યવહારે કહેવાય સમજાય છે કાયામાં હજી તો કેવો જ્ઞાનમાં જ વાંધા હે કે કેવળ જ્ઞાનનો પર્યાય ભૂત અને ભવિષ્યની પર્યાયને જુદી પાડીને ન જાણે પોટ લે જાણે શું કે એમાં રે કે કઈ પર્યાય થાય કે એવું નિમિત્ત આવે એવી થાય તો પોટ લે રે પર્યાય થવાની પણ નિમિત્ત આવે એવી થાય આવી જ પર્યાય સર્વજ્ઞે દીઠિક આ દ્રવ્યની ભવિષ્યમાં લાખ વર્ષ પછી આવી જ પર્યાય થવાની છે અને લાખ વરે મોખ જવાનો છે એમ જુદું ન પાડે અરે ત્રણ કાળ જુદા પાડે દેશ કાળ પ્રદેશ એક ભિન્ન ભિન્ન કરીને અસંખ પ્રદેશ આત્મા એકે પ્રદેશ જુદો જુદો કેવળી જાણે આ પ્રદેશનું કહ્યું અનંત આકાશના પ્રદેશ એક એક પ્રદેશ ભિન્ન ભિન્ન કરીને કેવળ જ્ઞાની જાણે એમ કાળ ત્રણ કાળ એના એક એક સમયની જુદી જુદી પર્યાય કે સમય ક્યાં થવાની તેની જુદી જુદી ક્ષેત્ર કા દર એક ચૈતના પરમાણુ ભિન્ન ભિન્ન છે એક શરીરમાં અનંતા નિગોદો પણ દ્રવ્ય એક એક જીવ ભિન્ન ભિન્ન છે તેમ તેને એમ એક એક દ્રવ્યમાં અનંતા ભાવ નામ ગુણ છે એ એક એક ગુણને પણ ભિન્ન ભિન્ન કરીને જાણે દ્રવ ક્ષેત્ર કાળને ભાવ ચારને ભિન્ન ભિન્ન કરીને જાણે એવી જ પ્રતીત કરી સમજાય છે એ ક્યારે એ જ્ઞાન કર્યું કહેવાય કે એ જ્ઞાનનો પર્યાય પરદ્રવ્યનો અવલંબન છોડી પોતાના જ્ઞાનના અવલંબે જયારે જ્ઞાનનો પર્યાય થયો ત્યાં તે જ્ઞાનના પર્યાયથી આત્મા વિભાગ નથી એ જ્ઞાનની પર્યાયથી જુદો પણ તે જ્ઞાનમાં નિમિત્ત રૂપે જે છે દ્રવ્યો એ આત્માથી જુદા તદ્દન છે તદ્દન જુદા છે એવું સમ્યક જ્ઞાન થાય તેને ધર્મની શરૂઆત થાય નહી તો ધર્મ ભરમ થોથા એ ધર્મ કહેવાતો નથી સમજાય છે કાંઈ રઘુભાઈ આટલા બી માન આટલે રેડિયા છે કોને ઘણી વિચિત્રતા સાંભળવાની મળી ઘણી ઘણા પ્રકારની તત્નિમિત્ત જ્ઞાન સ્વરૂપ સ્વધર્મથી અવિભાગ તેથી તેને એક પણ છે અહીં જોવાયું એક પણ હોય શુદ્ધ બતાવવું છે ને માટે કીધું તું ને શુદ્ધ એટલા માટે છે આત્મા શુદ્ધ એટલા માટે છે કે તે નિરાલંબપણાને લીધે શુદ્ધ છે અને નિરાલંબપણું તે એક પણે છે પરની સાથે એને સંબંધ નથી માટે મેં પહેલેથી એવું છું પહેલી લીટી એક ત્રણ સે તેરમાં આત્મા શુદ્ધ એટલા માટે છે કે તેને પરદ્રવથી વિભાગ ને સ્વદ્રવથી અવિભાગ લીધી એક પણ છે એ એક પણ આટલા પાંચ કારણે છે એક પણ પાંચ કારણે છે જ્ઞાનાત્મકપણાને લીધે દર્શનભૂતપણાને લીધે અતિન્દ્રિય મહાપદાર્થપણાને લીધે અચલપણાને લીધે નિરાલંબનપણાને લીધે એક પણ છે અને એક પણ છે માટે તે શુદ્ધ અને શુદ્ધ છે એ જ ત્રુ છે, તારે માટે બીજો કોઈ ત્રુ પદાર્થ નથી. સમજાય છે કાંઈ? આ ભગવાન આત્મા પહેલી વસ્તુનો શું સ્વભાવ છે અને કઈ રીત છે એને પણ પકડતા ન આવડે, અને કરો ધર્મ છકાય ની દયા પાળો વ્રત પાળો ધૂળ વર્ત ને દયા ક્યાં તારે કરી હતી? મિથ્યા છે ઊંધી શ્રદ્ધા ને ઊંધો બોધ, અનંત સર્વજ્ઞો ને અનંતા સંતો નો અનાદર કરે, અને અમે પરની ભગવાન કેમ દયા પાડીએ છે? દયા તારી દયા પાડતા તો હજી તને આવડતી નથી. તારી દયા આત્મા જ્ઞાન પર્યાયમાં પોતાના આત્માને અવલંબીને જી જ્ઞાન થયું તેમાં પરદ્રીવું ભલે નિમિત્ત હો છતાં આલંબન નહીં, આલંબન નહીં છતાં નિમિત્ત હો, નિમિત્ત છતાં એક પણ તે નિમિત્તનો પ્રવેશ નથી. આવું નિરાલંબન પણ આત્માનું જ્ઞાનથી એક છે અને તેથી શુદ્ધ છે. તેને શુદ્ધ કહે, તારે માટે બીજા બધા પદાર્થો અશુદ્ધ ને અધ્રુવા, કેમ કે કાયમ ટકનારા. બીજી રીતે કહીએ તો તારો જ્ઞાન પર્યાય વર્તમાન પ્રવૃત્તિ પર્યાય ને કાયમ ટકતા બીજા દ્રવ્યને અવલંબે જાય તો તને સમ્ય જ્ઞાન થતું. તારો જ્ઞાન પર્યાય સામાત્રિકા દ્રવ્ય ટકનારા ને એનો પર્યાય વર્તીને વિનાશ થઈને નવો વર્તનારો એને અવલંબે જાય તો તારામાં પદથી જુદાપણાનું એકપણું એટલે કે શુદ્ધપણું એટલે કે ધ્રુવનું અવલંબન તને આવતું નથી. સમજાય છે કાંઈ? આ તો લોજીક થી વાત છે કે નહીં, કેમને ઘસડીને બિહારી દેવી વાત છે? પણ માણસે વાતને સર્વજ્ઞ ત્રિલોક નાથ વિતરાગ ધર્મ શું કે છે આંબ્યો નથી. ભાઈ ત્યાં મુંડાઈ હું છે આટલા વર્ષથી આવ્યો નહીં હોય, બધા કરે ને બચારા લીલોત્રી ન ખાવી ને કનમૂળ ન ખાવા નીકળો, હવે ધૂળ તારો આત્મા આખો ખવાઈ જાય છે. આંબળ તો ખરો ખો પીડ્યો, ખો ક્ષય લાગુ પીડ્યો આત્મામાં. મારા જ્ઞાનની પર્યાય પરને લઈને થાય, એ પ્રવર્તે માટે અહીં પ્રવર્તન થાય, એ દ્રવ નિત પ્રવર્તિ રહ્યું માટે મારા જ્ઞાનમાં આલમન થાય, માટે મારા જ્ઞાનની પર્યાય સમ્યક પ્રગટે. ખો લાગુ પડ્યો છે, ખો કે ક્ષય, આત્માને ક્ષય લાગુ પડ્યો. ખોટો લેવાય, ખોટો અહીં જીતરીમાં લેવરાય છે કે નહીં? પત્ની ચાંદા પીડ્યા છે, ચાંદા તારી જ્ઞાનની પર્યાયમાં હું નહી. આ શું છે? આ જ્ઞાનની પર્યાયનો ક્ષય મટાડવો હોય તો કે છે કે ઇસ્પિતાલ ક્યાં છે? તારી પાસે છે. દવા ક્યાં કરાવવી? એ જ્ઞાનની પર્યાય વર્તમાન થાય તે અંશ પૂરતો આત્મા નથી. તે અંશ અને ગુણ ને ગુણી ત્રણે થઈને એક વસ્તુ જ્ઞાયક છે. એમ અવલંબન થઈને જે જ્ઞાનનો પર્યાય સમ્યક થયો એમાં પર વસ્તુનું પ્રવર્તન પર્યાયનું ભલે નિમિત્ત હો અને દ્રવ કાયમ ટકનારા નિરાલંબનપણે નિમિત્ત હો, નિરાલંબનપણે નિમિત્ત હો. અરે વાત, નિમિત્ત માટે આલંબન ને આલંબન માટે નિમિત્ત, નિમિત્ત નહીં તો નિરાલંબન એમ ન લીધું. અહીંયા ભાઈ આલંબનમાં પરાધીનતા બતાવે છે અને નિમિત્ત નિમિત્ત સંબંધમાં પ્રથકતા સ્વયં સ્થિતતા બતાવે છે. પોતાનું જ્ઞાનનો પર્યાય પોતાથી થાય એ કાયમ દ્રવ્યને લક્ષમાં લે કે છે, સ્વને લક્ષમાં લઈને તેનું જ્ઞાન થયું છે, માટે તેનું આલંબન નથી, માટે તેનો અભાવ છે. પણ તે સંબંધીનું પોતાના જ્ઞાનથી પોતાનો સદભાવ સંબંધ છે, તેની સાથે અભાવ સંબંધ નથી. ઓલારે અભાવ સંબંધ છે, આની યારે સદભાવ સંબંધ. ઓ સમજાય છે કાંઈ? એની દ્રવને જ જાણે અને પર્યાયને ન જાણે, ભૂત ભવિષ્યને. એનો અર્થ હું એક દ્રવ છું કેવળીએ કયો છે, કેવળીએ કયો છે કે હું દ્રવ છું. પર્યાય તો અત્યારે મને પ્રગટતી પ્રગટવાને હું લાયક સમ્ય જ્ઞાન થવાને લાયક નથી એમ માનનાર કેવળીના એક એક સમયના ભિન્ન ભિન્ન પર્યાયને ભેદ કરીને નથી જાણતો એમ કહેનાર પોતાના દ્રવ્યમાં શક્તિ છે એમ અમે કેવળી કે છે ને શાસ્ત્રો કે છે તે મેં તારી રાખ્યો છે પણ શક્તિ છે એમ જયારે માન્યો એની પર્યાયમાં નિર્મળ પર્યાયની પ્રગટતા આવી ને અને એ નિર્મળ પર્યાય પ્રગટ થઈ ભગવાને પણ એમ જોયું થોક આ કાળ એની થવાની અને એ કેવળીએ જુદું પાડીને જોયું તો આને આ સમય કેવું સમ્યક દર્શન થવાનું હતું. સમજાય છે કાંઈ આમાં? બીજભાઈ હું કયું પણ આવો ભગવાન આત્મા મારો આત્મા નથી, શક્તિ રૂપે છે, પ્રતીતમાં આવ્યો નથી અને શક્તિ છે હું કહું છું એમ કેવળી એ જગતને ત્રણ કાળ ત્રણ લોક જાણ્યા પણ દ્રવ્યને જાણીને વર્તમાન એક સમયની વર્તી પર્યાયને જાણી ભૂત ભવિષ્યની પર્યાયને તે સમય વર્તશે તે આજ પર્યાય વર્તશે આજ પર્યાય વર્તી ગઈ એમ જુદી ન જાણે એને કેવળીને માન્યા નથી એટલે કે કેવળ મારી શક્તિ છે તેની એને આત્માની પ્રત્યે નથી. સમજાય છે કાંઈ આમાં? શું કહ્યું મળ્યા? કેવળી એક સમયમાં પુરાણ ભવિષ્ય ભવિષ્યને ભૂતની શક્તિ વાળું રહે પ્રગટ એક પર્યાય પણ પોતાની પણ પર્યાય આ બીજે સમય ત્રીજે સમય અનંત સમય આ પ્રગટ છે વર્તમાન જાણે છે. ભૂતકાળની પણ અનંતા ભવો થઈ ગયા વર્તમાન પ્રગટ આભવ પછી આભવ પછી આભવ પછી આભવ આ પર્યાય પછી આ પર્યાય એમ અનંતા દ્રવ્યોને આ સમય પછી આ પર્યાય આ સમય પછી એમ જેને જાણ્યું એવા કેવળીની પ્રતીત થઈ ક્યારે કહેવાય કે જેને આત્માના શક્તિના સ્વભાવ ન્યાયક રૂપે એની પર્યાયનું એનું આલમન લઈને એ સંન્ય જ્ઞાન થયું ત્યારે કેવળી ત્રણકા ત્રણ લોકને ભિન્ન ભિન્ન તરીકે જાણે એમ એને વ્યવહાર તરીકે શ્રદ્ધા થઈ કહેવાય પોતાની નિશ્ચય સંન્ય જ્ઞાન થયું ત્યારે. સમજાય છે કાંઈ નહીતર તો ભગવાન કેવળ જ્ઞાની ભિન્ન ભિન્ન જાણે એટલે મારામાં દ્રવ્ય રૂપે પોટલે બધું પીડ્યું છે પણ મને શ્રદ્ધાના જ્ઞાનમાં પ્રગટ પર્યાય મને શ્રદ્ધામાં આવતી નથી ને માનવું છું એમ કે છે. શું કહ્યું સમજાણું કાંઈ? શું કહ્યું? આ કેવળી ત્રણ કાળની પર્યાય ભિન્ન ભિન્ન જાણે ઈ કે છે કે મારે પણ દ્રવ્યમાં પોટલે પીડ્યું બધું સીધ પર જાઉં પ્રતીતમાં આવતું પ્રગટ પર્યાય વ્યક્ત રૂપે મારે આવતી નથી ને હું માનું મૂંડ છે મિથ્યા દ્રષ્ટિ વસ્તુના સ્વરૂપને જાણતો નથી. ઓ સમજાય છે કાંઈ આમાં? અહીં તો કે ભગવાન ત્રણ કાળ એક સમયની પ્રવૃત્તિ પર્યાયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે એમ તકતું દ્રવ્ય છે એના આલંબન વિનાનો જ્ઞાનનો પર્યાય થયો એ જ્ઞાનના પર્યાય દ્રવ સ્વભાવ કેવળ જ્ઞાન કેવળ દર્શનમય નિત્ય દ્રવ્ય છો એ આખા દ્રવ્યના લક્ષમાં લઈને જે પર્યાય થઈ દ્રવગુણ પર્યાય ત્રણે નિશ્ચય નયના વિષયમાં આવી ગયા ત્યારે કેવળી આમ છે એના એના પોતાના જ્ઞાન માટે નિમિત્ત રૂપે થયા તે જ્ઞાનના પર્યાયને કેવળીનું દ્રવ્ય આલંબન નથી છતાં પોતાને કારણે થયેલું જ્ઞાન માટે કેવળીનું દ્રવ્ય નિમિત્ત છે તેને એક પણ છે એમ કહેવામાં આવે છે. સમજાય છે કે નહીં? હારે ઝીણી વાત ભાઈ જૈન વિતરાગ દેવ એનું જ્ઞાન સમજાય વિજ્ઞાન હાલો ચારિત્ર લ્યો વ્રત લ્યો ત્યાં મુંડાઈ જાઓ બે જાઓ સામા કુવાને પરિક્રમણા કરવા. ગભુરભાઈ જેના સામાયિક તારે ઘરે સામાયિક કેવી કુવા કેવા પરિક્રમણા કેવા મિથ્યા દ્રષ્ટિપણું જ્યાં હજી વર્તે છે સંયક દ્રષ્ટિ અને સંયક જ્ઞાનની જ ભૂમિકા જાગી નહીં ત્યાં કેણી કો લીન ને એકાગ્ર થવું એવી ચારિત્ર દેશા હોય નહીં. અહીં તો કે છે ભગવાન આત્મા પરદ્રવ્યોના આલંબન વિનાનો પણ પરદ્રવ્યનું નિમિત્ત જેમાં એવા પોતાના આલંબે થયેલું જ્ઞાન એના જ્ઞાન સહિત વાળો તે જ્ઞાનની પર્યાયથી જુદો નથી. આ રીતે આત્મા શું છે જો આ એક પણ કહ્યું ને માટે કહ્યું કે સરવાળો કરે ચાલે આ રીતે આત્મા શું છે કઈ રીતે જ્ઞાનાત્મકપણાને લઈને પરથી જુદો ને તારું જ્ઞાન દર્શન પરમાં નહીં સમજાણો અતિન્દ્રિય પદાર્થ ઇન્દ્રિયને અતિક્રમે અખંડ જ્ઞાન દ્વારા જાણનારો માટે એક ને એક માટે શુદ્ધ એમ ક્ષણે ક્ષણે પર્યાય જી વિનાશ થાય ને વર્તે તેને જાણે ખરો પોતાના કારણે પણ છતાં તે ચવ ચવ એ ચવ થાય માટે અહીં ચવ થાય છે એમ નહીં પોતાનો પર્યાય જ્ઞાયક ને અવલંબે એક પ્રવાહધારા ચાલે છે અને પરદ્રવ્યના આલંબન વિનાનો પરદ્રવ્ય સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાના આલંબે થયેલું તે જ્ઞાન કે એનો ભાગ નથી અને તે પરદ્રવ્યથી આનો વિભાગ છે આ રીતે આત્મા શુદ્ધ છે કીધું સમજાણું કાંઈ આ રીતે આત્મા શુદ્ધ છે શુદ્ધ શુદ્ધ એમ કહી દે અમે તો શુદ્ધ છીએ પર્યાયમાં નિર્મળ છીએ પણ લાભ તો ખરો પર્યાય નિર્મળ હોય તો આનંદ જોઈએ તારી વર્તમાન અવસ્થા નિર્મળ ને શુદ્ધ હોય તો દુઃખ કોને જળને દુઃખ છે માટીને દુઃખની આકુળતા તારી દશામાં છે એટલે જયારે દશા નો અંશ કોનો છે વિનાયકનો છે એમ દ્રષ્ટિ કરી ત્યારે તેને શુદ્ધ એક અને દ્રવ કહેવામાં આવે આ રીતે આત્મા શુદ્ધ છે કારણ કે ચિન્હ માત્ર શુદ્ધ નહીં માત્ર તેટલા નિરૂપણ સ્વરૂપ જેવો હવે આવી ગયું એકલું બોલો રાગ બા કાઢી નાખ્યો કેમ આત્મા શુદ્ધ છે આ એક અંતર આત્મા પરથી જુદો નિમિત્તનું અવલંબન ને નિમિત્તનું લક્ષ છોડીને સ્વલક્ષ્ય જયારે ગયો એટલે થયો ત્યારે તે આત્મા શુદ્ધ છે કેમ એ ચિન માત્ર શુદ્ધ નહીં અહીં તો ચિન માત્ર શુદ્ધ નહીં કીધું ચિન માત્ર જ્ઞાન માત્ર શુદ્ધ નહીં જો લઈને જ્ઞાન માત્ર શુદ્ધ બોલો કે નીચેની ચળ અરે ભગવાન શું કરવું છે તારે આ વાત સચી બહાર આવતા ઠાકા લાગે સંદર્ભે આમ સવાટ ચિન્હ માત્ર શુદ્ધ નહીં એટલો ભગવાન આત્મા જ્ઞાન માત્ર છે આત્મા જ્ઞાન જ્ઞાયક પરમ ભાવ સ્વભાવ ચૈતન્ય છે એવો શુદ્ધ નહીં માત્ર કેટલો જ નિરૂપણ સ્વરૂપ છે અર્થાત ચૈતન્ય માત્ર શુદ્ધ નહીં આત્માને માત્ર શુદ્ધ નિરૂપે છે ચૈતન્ય માત્ર શુદ્ધ નહીં શુદ્ધ જ્ઞાનનો અંશ ચૈતન માત્ર એ આત્માને માત્ર શુદ્ધ જ જાણે શુદ્ધ જ કહે છે ને શુદ્ધ જ જાણે છે આત્મા પરથી તદ્દન નિરાળો છો એ નિમિત્તોની પર્યાયો ઇન્દ્રિયોની પર્યાયો અને તે નિમિત્ત રૂપે દ્રવ્યો એનાથી મારો પદાર્થ તદ્દન ભિન્ન છે એમ જેને પોતાના ચિન્હ માત્ર જ્ઞાન માત્ર ચૈતન્ય માત્ર શુદ્ધ નહીં એ વળી આત્માને માત્ર શુદ્ધ છે એમ જાણ્યો એને આત્માને જાણે અને આ એક જ અને આ એક જ એક શોધ પડી રહ્યો છે સમજાણો અને આ એક જ શુદ્ધ આત્મા એક જ શુદ્ધ આત્મા એક જ દ્રવ પરાને લીધે એ શુદ્ધ જ પોતે દ્રવ છે તારે માટે બીજું કોઈ દ્રવ નથી સમજાણું કાંઈ આ એક જ શુદ્ધ આત્મા એક જ દ્રવપણાને લીધે પોતે તારે માટે દ્રવ છે બાકી બધી ચીજો તારે માટે અદ્રવ ને અશોધ એ તો જેમ છે એમ છે પણ તારે એનો લક્ષ કરતા આશ્રય કરતા રાગ થાય છે માટે તારે માટે તે દ્રવ છે નહીં સમજાણું કાંઈ આ રીતે શુદ્ધ આત્મા એક દ્રવપણાને લીધી ઉપલબ્ધ કરવા યોગ્ય છે કાયમ રહેનારો પોતાનો જ્ઞાયક ભાવ પરથી જુદો માટે તેનો અનુભવ તેને પ્રાપ્ત તેને જ્ઞાનમાં લઈને તેમાં એકાકાર થવા જેવો છે બીજી ચીજમાં એકાકાર આત્મા થાય એમ માનવું એ ભ્રમણા છે મેં પરને આમ કર્યું અહીં જ્ઞેય અધિકાર છે એટલે આ સ્વજ્ઞેય અને પરજ્ઞેયની ભિન્નતા વર્ણવે છે કે કરતા કર્મ તો પરની પર્યાયનું કાર્યને હું કરતા એમ નહીં જીવ જીવમાં તો આ જીવને આ જીવ ભિન્ન છે વર્ણાય જ્ઞેય બધા જ્ઞેયનો અંશો અને જ્ઞેયનો ગુણ ને જ્ઞેયનું દ્રઢ ભિન્ન ભિન્ન કામ કરી રહ્યું એટલે આ જ્ઞેયનો અંશ પરજ્ઞેયને લઈને ઇન્દ્રિયના જ્ઞેયને લઈને પરજ્ઞેય દેવગુરુને લઈને પરજ્ઞેય જે બીજા જીવો અનંતા છે નિગુદના માધ્યમ મને જ્ઞાન થાય છે એમ એની અનંતાજી ભગવાને કીધા માટે દયા પાડવા માટે કીધા એમ નથી. અનંતા જીવો છે તે જ્ઞેય છે, દ્રવ છે. તારા જ્ઞાનની પર્યાયમાં તારા દ્રવ્યને અવલંબીને જે જ્ઞાન થાય એમાં અનંતા જીવ દ્રવ છે, નિમિત્ત પણ ગણાય છે. નિમિત્ત પણ છે એમ જણાય છે. બાકી તો એને પાળને રાખને માર, પરગ્નિના અંશને વ્યય કર, પરના જ્ઞેયનો અંશને ઉત્પાદ કર, તો ના પાડી તો ક્ષણ વિનાશ સુધી એને કારણે પ્રવર્તે છે. એને તું એને પ્રવર્તાવી દે એ તો પરગ્નિના અંશનો અધિકારી થયો. પરગ્નિથી જુદો તારો તે માન્યો નહીં, તારા સ્વગ્નિથી પરગ્નિ જુદો તે માન્યો નહીં. માટે કે છે દ્રૌપણાને લીધે આ ઉપલબ્ધ ઉપનામ સમીપ થઈ પ્રાપ્તિ કરવા લાયક ભગવાન આત્મા હું જ મારો પર વસ્તુથી નિરાળો, પરની પર્યાયથી નિરાળો, ઇન્દ્રિયથી નિરાળો, સમજાય છે. અને શબ્દ રૂપ સ્પર્શ આદિ ને જડિન્દ્રિયથી ભિન્ન એવો મારો આત્મા એક રૂપ છે, માટી શુદ્ધ છે. અને એ દ્રૌપણાને કારણે તેનો જ અનુભવ કરવા લાયક. રસ્તે ચાલતા હવે નાસ્તિક કરે છે, મુસાફરના અંગ સાથે એક મુસાફર ચાલતો હોય, રસ્તામાં મુસાફર ચાલતો હોય એને સાથે સંસર્ગમાં આવતી માર્ગના વૃક્ષોની અનેક છાયા, માર્ગમાં વૃક્ષોની છાયા સંસર્ગમાં આવતી અનેક છાયા સમાન અન્ન જે અદ્રો બીજા જે અદ્રુ પદાર્થો તેમનાથી શું પ્રયોજન છે. જેવું કે મુસાફર જેમ આમ ચાલ્યો જાય છે, મુસાફર કેમ લીધો કે એને હજી ક્યાંક આમ જવું છે, અમુક જામ જવું છે, ત્યાં ઉભા રહેવું. હાલ તો મુસાફરના અંગ સાથે સંસર્ગમાં આવતી માર્ગના વૃક્ષોની છાયા, જે માર્ગમાં વૃક્ષો હોય એની છાયા, એ છાયા હોવા છતાં કે એને માટે સંસર્ગ કરવા જેવો એને ઓળંગી જાય છે, ઓળંગી જાય છે મુસાફર, એને અતિક્રમી જાય છે. એનું અવલંબન લેતો, એનો આશ્રય લેતો નથી. એમ ધર્માત્મા પોતાના જ્ઞાનની વર્તમાન પર્યાયમાં પોતાના જ્ઞાયકનું અવલંબન લઈને વચમાં જે કઈ નિમિત્તો દેવગુરુ શાસ્ત્ર સ્ત્રી કુટુંબ પરિવાર અનંતા દ્રવો શરીર વાણી મન ખાવા પીવાના ભોજન ને પાણી બધા નિમિત્તો હોય એ મુસાફરના અંગ સાથે સંસર્ગનામાં આવતી માર્ગના વૃક્ષોની અનેક છાયા સમાન એને અડતો એને પકડવા ઉભા રહેતો ઉભો રહે છે. આ લીમડાની છાયામાંથી ઠંડી ઉભો રહો, આ પીપળાની છાયા, આ આંબાની છાયા, આંબા આંબા આમ માટે ભારે કેરી ભારી ઊંચી એની આ છાયા પડી, ઊંચી કેરી પાકેલી હાથની આ છાયા પડી, ના કેરી આ કડવાની છાયા લીમડાની પડી માટે આને છોડું ના ને લો એમ છે. એ છાયાના સંસર્ગમાં આવતા થતા તો માર્ગ કાપી જાય. એ લીમડો હોય કે નીમ હો આંબો હો, સમજાય છે, નીમ હો કે અંબ હો બેની છાયા. એમ કે છે કે કોઈ પ્રશસ્ત નિમિત્તાદી દેવગુરુ શાસ્ત્ર કે સ્ત્રી કુટુંબ પરિવાર મુસાફર પોતે મુસાફર ચાલનાર એને આવા મળે, આ એના સમાન આ માયકે તો બધી અદ્રો પકડતો નથી. ઓલો પકડે મુસાફર અદરું છે, કાયમ રહેનારી ચીજ નથી, એ તો હાલ્યો જાય ને મુસાફર. એવી છાયા તો સરગ ઉપર કઈક હાલી આવે, કઈકની ઠંડી જાય ને કોકની ગરમ ને કેટલા આવા પાંદડા ને કેટલાક છીછરા ને કેટલાક આમ ને કોકની કાટ છાયા ને એ બધાને ઓળખી જાય છે. એને ચાલતા મુસાફર ની એ બધી છે અદરો છે, ક્ષણિક છે, અનિત છે, પર છે, હલમન કરવા લાયક. હલમન કરવા જાય ને ઉપર દમ કપાય નહીં, માર્ગ જ કપાય નહીં. ભાઈ એમ ભગવાન આત્મા પોતાના જ્ઞાન પર્યાયના અવલંબનમાં પોતાનું જ્ઞાયક લઈને પોતે પોતાનો માર્ગ કાપે જાય છે. ધર્મી એને વચમાં જેટલા નિમિત્તો સંયોગો મળે એની છાયા એને અદ્રવ છે, એને પકડવા લાયક કે છોડવા લાયક છે, નહીં જાણવા લાયક છે, જાણે છે. થઈ સમજાય છે કાંઈ, આવા આહાર ને આવા પાણી ને આવો મકાન, આ ગુફા, આ ગુફા પ્રતિકૂળ, આ ગુફા અનુકૂળ, આ મકાન પ્રતિકૂળ, આ કાળા અળથાઈ માંથી પ્રતિકૂળ, હેરાન શાંત અનુકૂળ બધી છાયા મુસાફરને માટે કોઈ પણ છાયા બદલું છે, ટકવા જેવી રોકાવા જેવી, એમ આત્માના જ્ઞાન પર્યાયમાં જ્ઞાયક લક્ષમાં લઈને ગમે તેવા બાયમાં નિમિત્તો સંયોગો પર્યાય દ્રવ્ય ના હોય તારે માટે અધરું છે, તારે તે આલંબન કરવા લાયક, ત્યાં તારે રોકાવા લાયક, તેના તરફ લક્ષ્ય કરીને જ્ઞાન કરવા લાયક નથી. મુસાફર ધર્મી પોતાના સમ્યક જ્ઞાન સમ્યક દર્શનના પંથે ચાલ્યો એને આ નિમિત્તો તરફ અટકવા જેવો, કે આવું શરીર હોય તો આમ થાય ને આવું શરીર ઠીક થાય, ડુંગરા ઉપર જાય તો ધ્યાન થાય ને હેઠે તો નહીં થાય, તો એ મુસાફર ત્યાં અટક્યો, એને અતરો હારે અટકવું થાય માર્ગ કાપી શકશે નહીં. કો સમજાણું કાંઈ અહીંયાથી અતરો તેમનાથી શું પ્રયોજન છે? ધ્રુવ માત્ર આત્મા પોતાનો જ અવલંબન અને પોતાનો જ આશ્રય કરવા લાયક, ભલે નિમિત્ત એની પર્યાયમાં બીજા પર્યાયો નિમિત્ત હો કે દ્રવ્ય નિમિત્ત હો, પણ એ નિમિત્તોની છાયામાં એને અટકવા જેવો નથી, ત્યાં રોકાય નહીં. આ ધ્રુવ છે માટે અવલંબન કરવા જેવો, અવલંબન તો જ્ઞાનની પર્યાય આત્મા અવલંબન કરવા જેવો. જેવા 192 ગાથા ત્રણ દિવસે પૂરી થઈ આવી, હું સમજાણું આ 3 કલાક ગયા, વળી આ દાશે આફ્રિકામાં સમજાય જીની તો છે ભાઈ, સમજાણું કાંઈ ભાઈ. આ ભગવાન આત્મા પોતાના સ્વરૂપમાં અહીં તો સ્વપ્રમેય અને પરપ્રમેય, એટલે સ્વપદાર્થ અને પરપદાર્થ બે ભિન્ન છે. પદાર્થ કહો કે જ્ઞાનમાં આવવા લાયક, પ્રમેય કહો કે જ્ઞેય કહો, આ જ્ઞેય પ્રમેય કમ માર્ટન વંચાય છે. આ ઓલા કે પ્રમેય કમળ માટન વાંચ્યું છે કે નહીં? એ પંડિતજી, ભગવાન પ્રમેય કમળ માટન ને બધું એમાં આવી ગયું. પ્રમેય પ્રમેય પદાર્થ, પોતાનો પદાર્થ પર્યાય ગુણ ને દ્રવ્ય વાળો, તેનો અંશ તેના અંશીના સાથે સંબંધ રાખનારો, અને પર પદાર્થ ના અંશો તેના અંશી સાથે સંબંધ રાખનારો, માટે મારે માટે તો તે અધ્રુવ છે. અધ્રુવના મારા અવલંબન માટે વિહામો લેવા લાયક મારે એને આશ્રમ સમજાય છે. શું કે છે? વિષામો વિષામો લેવા લાયક આશ્રમ કરો, આશ્રમ કરો એમ કે છે. વિહામો લ્યો, વિહામો લ્યો, આશ્રય લ્યો, આશ્રય લ્યો. આત્મા માટે સ્વપ્રમેય સ્વપદાર્થ સિવાય પર પદાર્થ અધ્રુવ છે, માટે તે આશ્રય અને વિષામા કરવા લાયક. સાચા સર્વજ્ઞ મળે ને સમુદ્રણ મળે તો કહે છે કે વિશ્રામ કરવા લાયક ત્યાં નથી. સમજાય છે? કાંઈ જેમાં તારું વિશ્રામ પડવું, જેમાંથી પ્રત્યે તેમાં વિશ્રામ લેવા જેવો. છોડ નિમિત્તનું લક્ષ ને છોડ પરનું અવલંબન, તારા પર્યાયથી તારા દ્રવ્યનું અવલંબન ને તેનો તારો આશ્રય ને આધાર છે, તેને આખો પદાર્થ સ્વપ્ની સ્વજ્ઞાય કહે. આ એવી સમ્ય જ્ઞાન થાય તેને ભેદ જ્ઞાન થયું કહેવાની, ભેદ જ્ઞાનથી ધર્મની શરૂઆત થાય, પછી એમાં લીનતા થાય તેને ચારિત્ર કહે છે. એ વિના ચારિત્ર ફારિત્ર હોતા નથી.